તારીખ 5/11/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 97 અને 98 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16
અનંતા પ્રતિકૂળ દ્રવ્યો આવી પડે તેનાથી આત્મા હલ્યો હલે નહીં. પ્રતિકૂળ દ્રવ્યો એટલે પ્રતિકૂળ સંયોગો. બહારમાં ગમે તેટલી પ્રતિકૂળતા આવે તેથી દ્રુવ સ્વરૂપમાં કિંચિત માત્ર નુકસાન થાય છે. પ્રતિકૂળતાને કારણે ધ્રુવ સ્વરૂપમાં થોડો પણ ફેરફાર થાય છે અથવા જે સ્વભાવ છે એ સ્વભાવમાં હાનિ પહોંચે, કોઈ ક્ષતિ આવે, કોઈ ઉણપ આવે, એ કોઈ પ્રતિકૂળ સંયોગોને કારણે થતું નથી. શરીરના અંગ છેદાઈ જાય, ભેદાઈ જાય, કપાઈ જાય, ઓપરેશનથી કાપવા પડે તેથી ધ્રુવ આત્મામાં કાંઈ પણ ફેરફાર થાય, બીજી પ્રતિકૂળતાઓ તો દૂર હોય પણ શરીર કે જેને આત્માની સાથે યોગ નામ જોડાણ છે, કાય યોગ કહેવામાં આવે છે, એ પણ કપાઈ જાય, ફેરફાર થઈ જાય, કુરૂપ થઈ જાય, એવો એક્સિડન્ટ થાય, એવા રોગ થાય, ચહેરો મોરો બધું ફરી જાય, પક્ષભાગ હાથમાં અંગ વાંકા થઈ જાય છે, વક્ર થઈ જાય, વળી જાય, તે ઓપરેશનથી કાપવા પડે. ગમે તેટલા પ્રતિકૂળ સંયોગો આવે આત્માની જે ધ્રુવ સત્તા છે ને એનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં કોઈ પણ પરદ્રવ્યના ફેરફાર કાંઈ પણ લાગુ પડતા નથી. પોતાના અખંડ સ્વરૂપથી, અભેદ સ્વરૂપથી, અવ્યાબાધ સ્વભાવે આત્મા એવો ને એવો રહે છે મૂળ સ્વરૂપમાં. હૈયો હલે નહીં એમ કેવું છે. પ્રતિકૂળ સંયોગો આવી પડે તેનાથી આત્મા હલ્યો હલે નહીં, હલે પણ નહીં એમ. નુકસાન થાય, કાંઈ ઓછું થાય એ તો પ્રશ્ન નથી, અચલિત સ્વભાવમાંથી એ હલતો નથી. નાશ થવાનો તો વિચાર સુદ્ધા કરવા જેવો નથી. જ્યાં હલતો નથી ત્યાં નુકસાન થવાનો પ્રશ્ન નથી, નુકસાન નથી થતું ત્યાં નાશ થવાનો તો કાંઈ અવકાશ જ છે નહીં. પોતાનો આત્મા એવો છે આમ લેવું છે. જેનો આધાર અધ્યાત્મમાં હોય છે અથવા પરિણામને આવા અખંડ સ્વરૂપનો આધાર મળતા પરિણામમાં અધ્યાત્મ દશા ફેલાય છે એ આત્મા આવો મજબૂત છે એમ કહેવું છે, આવો સામર્થ્યવંત છે, આવો શક્તિશાળી છે એમ કહેવું છે. ઓથ તો શક્તિની આવે છે ને, પરિણામને કાંઈ હૂંફ આવે છે એ તો શક્તિને લીધે હૂંફ આવે છે. નિર્બળતાના ખ્યાલમાં પરિણામમાં દીનતા આવે છે, નિર્બળતાના ખ્યાલમાં પરિણામમાં દીનતા આવે છે અને સબળતાના ખ્યાલમાં પરિણામ પણ જાણે શક્તિવંત હોય એમ રહે છે. એટલે કલ્પનાથી નહીં પણ વાસ્તવિકપણે એની આટલી શક્તિ છે એ કહેવામાં આવે છે. એ પહેલી વાત કરી દ્રવ્ય એટલે સંયોગોની. હવે બીજી ભાવની વાત કરે છે. દ્રવ્ય અને ભાવે પ્રતિકૂળતા બે પ્રકારે આવે છે, દ્રવ્ય અને ભાવે. તો ભાવ પ્રતિકૂળતા છે એમાં તીવ્રમાં તીવ્ર આકરા અશુભ પરિણામો થાય, નિગોદના જીવને પ્રચુર કષાય કલંક વર્તે છે, જે પરિણામથી નિગોદ જાય છે જીવ, એટલે નિગોદમાં ઉત્પન્ન થવા લાયક જે પરિણામ છે એ પણ તીવ્ર પરિણામ છે, અશુભ અશુભ ગતિ છે, 3 ઇંચ ગતિ પણ, 3 ઇંચ ને નારક બંને અશુભ ગતિ છે, દેવ ને મનુષ્ય બંને શુભ ગતિ છે, 4 ગતિમાં વિભાગ પાડીએ શુભાશુભના, તો 2 ગતિ અશુભની છે, એમાં નિયોજ છે અશુભની ગતિનો છેડો છે, એક્સ્ટ્રીમ પોઈન્ટ, છેલ્લામાં છેલ્લો અશુભ એ છે, એ ત્યાં જીવ જાય છે ત્યારે એને વારંવાર તે નિગોદમાં જ ઉત્પન્ન થવાના ભાવો થાય છે. જે ભાવે તે નિગોદમાં જાય છે અને ત્યાં ગયા પછી તેમાં જ જન્મ મરણ કરે, તેમાં જ મર્યા પછી એમાં જ ફરીને નિગોદમાં જન્મે, એવા જ એને પરિણામ થાય છે. કેમ કે આયુષ્ય ત્યાં બહુ અલ્પ છે, એક શ્વાસોશ્વાસમાં 18 વખત આપણો એક શ્વાસ ને ઉશ્વાસ કરીએ એમાં 36 વખત જન્મે ને મરે, આયુષ પણ એ જ બંધાઈ જાય. આયુષ તો એક વખતે કઈ 36 વખત નું ન બંધાય, એક ભાવમાં 1 વખત નું બંધાય, પણ એવા પરિણામ કરે છે નિગોદના જીવમાં કે ત્યાં એને ફરીને એ જ એમાં જ ઉપજવું થાય, એમાં જ મરવું થાય, એમાં જ ઉપજવું થાય, એવા તીવ્રમાં તીવ્ર આકરા પરિણામ કરે છે, અશુભ પરિણામ થાય છે. તેનાથી પણ ધ્રુવ આત્મા હિલો હલે નહીં, ત્યાં પણ એનો ધ્રુવ આત્મા છે, એ ભગવાન આત્મા છે, જેવો છે એવો જ છે, એ આત્મામાં કિંચિત માત્ર મૂળ સ્વરૂપમાં ક્યાંય ફેર પડતો નથી. મૂળ સ્વરૂપ છે આત્માનું નિજ મંદિર છે, આપણે મંદિર કરીએ એમાં એક નિજ મંદિર કરીએ, નિજ મંદિર છે, મૂળ સ્વરૂપ છે, પર્યાય છે એમાં ફેરફાર થાય છે, મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો મળતો નથી આત્માને, હલ્યો હલે નહીં. એની શક્તિ અને સામર્થ્ય કેટલું કે નિગોદમાં જાય તો પણ એની હયાતીમાં મૂળ સત્તામાં મૂળ સ્વભાવમાં કિંચિત માત્ર હલવાપણું પણ ખસવાપણું પણ થતું નથી, કે થોડો ખસી ગયો છે એવું પણ બનતું નથી. સ્વરૂપ સંપત્તિ, અનંત ગુણની સ્વરૂપ સંપત્તિ એમને એમ જળવાય રહે એવો અક્ષય અને અમેય છે આત્મા. અમેય એટલે જેને મિટાવી ન શકાય એવો છે, જેમાં કાંઈ ક્ષય ક્ષતિ ન પહોંચે એવો છે, પોતે એવો છે. સમ્યક દ્રષ્ટિ જીવને આવા સ્વરૂપનો આધાર છે કે જે આધારને લઈને એને જગતના કોઈ પણ દ્રવ્ય ભાવ પ્રત્યે દીનતા આવતી નથી, ક્યાંય પણ એને નીચા પણ ભાસતું નથી, અથવા અપેક્ષા બુદ્ધિ છૂટી જાય છે. જગતના ત્રણેય લોકના વિવિધ પદાર્થો, તમામ પ્રકારના પદાર્થો પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ, ઉપેક્ષા ભાવ થઈ જાય છે. આવા સ્વરૂપના આધારમાં અને અપેક્ષામાં, આધાર કયો કે અપેક્ષા કહો, એ સહજપણે આખા જગતથી ઉપેક્ષિત પરિણામ છે. આખા જગતને ઉપેક્ષામાં આની અપેક્ષા છે, બરોબર, આમથી લઈએ તો કે આખા જગતની ઉપેક્ષામાં આની અપેક્ષા છે, અને જગતમાં ક્યાંય ને ક્યાંય મોટાઈ રહી જાય તો તો આત્મા ભાસતો નથી, એ તો આપણે આવી ગયો હમણાં, ક્યાંક મુકાઈ રહી ગઈ છે. આવે છે હમણાં જ એવું ને, ક્યાંક પણ મોટાઈ રહે છે, એટલે એને આત્મા જે ભાસવો જોઈએ તે ભાસતો એકાણું હજી કરશે. નામ નો સ્વભાવ જાણવાનો છે, ક્યાંક પરમા ક્યાંક ક્યાંક અધિકતા પડી છે, પોતે પોતાને કેમ જણાતો નથી, કેમ ભાસતો નથી, કે ક્યાંક ને ક્યાંક અધિકતા પડી છે. ઠીક પણ લાગે છે, ઈષ્ટ પણ લાગે છે. જ્ઞાનમાં અન્ય પદાર્થ ને અન્ય ભાવ આવતા તે પ્રત્યે વ્યામોહ થાય છે કે આ સારું, એને તેનાથી રહિત એવું જે સ્વરૂપ છે, તે અન્ય દ્રવ્ય અને અન્ય ભાવથી રહિત એવું જે સ્વરૂપ છે, તદ્દન એનાથી ભિન્ન છે, એને ભિન્નપણે ભાષ્યમાન થતું નથી. બસ કેમ કે અધિકપણાનું એનું બળ પરમાં જાય છે, એનો પુરુષાર્થ જાય છે, અધિકપણું જણાતા અધિકપણું લાગતા એ અનુભવ છે, એનો એ અનુભવ છે ને, અધિકપણાનો પરમા અનુભવ છે, પરમા અધિકપણાનો અનુભવ છે. જે સ્વસ્વરૂપ સર્વોત્કૃષ્ટ છે, ત્રણ લોકનો નાથ છે એમ કહેવાય છે. એના માટે આત્મા માટે શું કહેવાય છે, પ્રગટ પરમેશ્વર ત્રણ લોકનો નાથ. અનુભવ પ્રકાશ શરૂ કરતા દીપચંદજીએ પહેલા તો મહિમા જ કરી છે, પછી માંડી છે અનુભવની, પહેલા તો મહિમા કરી છે. પરમ દેવાધિદેવ પહેલો શબ્દ છે, આ ગ્રંથ શરૂ કરે છે, અહીંથી ગ્રંથ શરૂ કરે છે. પરમ દેવાધિદેવ પરમાત્મા પરમેશ્વર પરમ પૂજ્ય અમોલ અનુપમ આનંદમય અખંડિત ભગવાન નિર્વાણનાથને નમસ્કાર કરી શ્રી અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ શરૂ કરું છું. નિર્વાણનાથ કીધો એને, નિર્વાણનાથ નો અર્થ કર્યો છે. શ્રી જીનવર ભગવાન અનંત ગુણમય પરમપદ સ્વરૂપ છે અને તે નિજ સ્થાનમાં સદા અચળ રહ્યા થકા જ્ઞાનમાં છે, એ તો અર્થ કર્યો છે. ચોથો અનુભવ અનુભવ કરું છું કે જ્યાંથી નિજાનંદની ઉત્પત્તિ થાય, જેના પ્રસાદથી પદાર્થનું સ્વરૂપ જાણીને નિજ આનંદ ઉત્પન્ન થાય. આમ નમસ્કાર કર્યો છે, પેલા મંગળિક કરે છે ને, એટલા વિશેષણો વાપર્યા છે. ધ્રુવાત્મા પરિણામની અસર પણ પરિણામની સીમામાં છે એમ જોયું છે. શુભ અને અશુભ પરિણામની અસર પણ શુભ અને અશુભ પરિણામની મર્યાદામાં જ રહે છે. શુભની અસર કે અશુભની અસર ત્રિકાળી ધ્રુવ સ્વભાવ સુધી પહોંચતી નથી, કે એમાં કોઈ વિચલિત પણ લાવે, એમાં કાંઈ ખસવા પણ થાય. પ્રચુરમાં પ્રચુર શુભ હોય, પ્રચુરમાં પ્રચુર અશુભ હોય, પણ એ પોતાની સીમામાં જ ઉત્પન્ન થઈને વિલીન થાય છે, પરિણામની મર્યાદામાં એથી આગળ એની પહોંચ નથી. અને એક સમયની પર્યાયથી પણ આત્મા હલ્યો હલે નહીં, અશુભ પરિણામથી નહીં, શુભ પરિણામથી નહીં, અને શુદ્ધ પરિણામથી પણ નહીં, કોઈ પરિણામથી નહીં. એટલે તો સોગાનીજી લખે છે કે પરિણામમાં નિગોદપણું હો કે પરિણામમાં સિદ્ધપણું હો, બે છેડા લઈ લીધા, અશુદ્ધિનો છેલ્લી હદ અને શુદ્ધિની, પરિપૂર્ણ શુદ્ધિની છેલ્લી હદ. પરિણામમાં નિગોદપણું હો કે પર્યાયમાં સિદ્ધપણું હો, મને લાભે નથી અને નુકસાને નથી, આવી જે દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. આ તો જીવ એમ માને કે સંયોગમાં ઘટી જાય તો મને નુકસાન ને સંયોગ વધે તો મને લાભ. તેથી વળી કાંઈક આગળ જાય તો કહે છે કે અશુભ થાય તો મને નુકસાન ને શુભ થાય તો મને લાભ. તેથી વળી કાંઈક આગળ ચાલે તો એમ કહે કે અશુદ્ધિ મટે તો મને લાભ અને અશુદ્ધિ રહે તો મને નુકસાન. આ તો કહે કે શુદ્ધિ અશુદ્ધિની પૂરી સ્થિતિથી મને લાભે નથી ને મને નુકસાને નથી. આમ સીધી વિકાળી ધ્રુવ સ્વભાવ ઉપર છલંગ મારે છે, તમામ પરિણામને ઉલ્લંઘન કરીને ટપી જઈને સીધા દ્રવ ઉપર બેસે છે. આવી દ્રવ દ્રષ્ટિ એને સમ્યક દ્રષ્ટિ એમ કહેવામાં આવે છે. પરિણામમાં બધી અસર થાય છે, પરિણામમાં બધું વેદન થાય છે, અને જેટલા કોઈ ફેરફાર છે અસંખ્ય પ્રકારના, એ તમામ અસંખ્ય પ્રકારના અશુદ્ધિના ફેરફાર, અસંખ્ય પ્રકારના રાગ અને શુદ્ધિ આદિ જે કાંઈ છે તે બધું પરિણામમાં છે, અને એ બધાનું વેદન પણ પરિણામને છે. ત્યાં સુધી સમ્યક દર્શન નહીં. અને આવા સમ્યક દર્શનના વિષયથી લગભગ જગત અજાણ્યું છે, બીજે તો નથી, પણ જૈન સંપ્રદાયમાં જ્યાં ધર્મનું ક્ષેત્ર છે, ધર્મનો વિષય ચાલે છે, ત્યાં પણ આ વિષયથી લોકો અજાણ છે. કેમ કે આકરું બહુ પડે છે, કરવું છે બધું પરિણામમાં, ધર્મ પરિણામમાં કરવો છે, અધર્મ પણ પરિણામમાં થાય છે. વળી એક પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જીવ ધર્મના ક્ષેત્રમાં ત્યારે દાખલ થાય છે કે એને પહેલી ભાવના એવી થાય છે કે મારે મારું અહિત કરવું નથી પણ મારે મારું હિત કરવું છે, મારા કલ્યાણના કારણે હું બીજી પ્રવૃત્તિ છોડીને આ ધાર્મિક પ્રવૃત્તિમાં રહીશ અથવા પ્રવેશ કરીશ. આમ પરિણામ પ્રધાનતાથી તો જગત પ્રત્યેના પરિણામથી જીવ પાછો વળીને ધર્મબુદ્ધિ પણ પરિણામ છે આ ક્ષેત્રમાં આવે છે, એને સીધો ત્યાંથી ગુણાટ મારી દેવી કે પરિણામ માત્રથી પાર એવું તારું જે સ્વરૂપ છે અક્ષય અને અમય પરમાત્મ સ્વરૂપ છે, પરમેશ્વર સ્વરૂપે તું છો, ત્રણ લોકનો નાથ છો, એને સ્વીકાર, એને શ્રદ્ધાનમાં શ્રદ્ધ, એની શ્રદ્ધા લાવ, એની પ્રતીતિ લાવ, ત્યારે તને સમ્યક દર્શન થયું, ધર્મની શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. એ પહેલાં તો ધર્મની શરૂઆત પણ નથી. એમ વિષય થોડો પરિણામની ભાવનાથી શરૂઆત થતી હોવા છતાં પણ એ પરિણામને ગૌણ કરવાનો જે વિષય છે એ આ વિષયની ખાસ ખૂબી છે. ગમે તે વિષયમાં એની ખૂબી હોય છે. ધંધામાં ધંધાની ખૂબી હોય છે, યંત્રમાં યંત્રની ખૂબી હોય છે, દરેક લાઈનમાં એની ટેકનિક હોય છે. એમાં આમાં ગુરુદેવશ્રી બહુ સરસ દ્રષ્ટાંત આપતા આ વિષયમાં કે પોમીને શિયાળાના ઠંડીમાં આંબે મોર આવે અને નાની નાની કેરી એમાંથી ફૂલમાંથી ફળ ખાકટી બે ખાકટી કે છે આપણે નાની નાની કેરી થાય કચુંબર કરે છે ને. હવે એ કેરી પકવી મોટી કરીને પકવવી છે અને એને ખાતર પાણી દેવા છે તો ક્યાં દેશો કે એને મૂળમાં સિંચન કરવું પડે છે. આ મૂળમાં પાણીની બાલદી રેડશું તો કેદી ઉપર ચડશે. પાણીનો સ્વભાવ તો નીચે જવાનો છે, પાણી કઈક નીચું તો નહીં હાલ્યું જાય ને, ઉપર કેવી રીતે ચડાવશો? ત્યાં કઈ પંપ મૂકવો પડતો નથી, કેલિવેટર મૂકવા પડતા નથી પાણીને ઉપર ચડાવે. એ સ્વયં વનસ્પતિ ખેંચે છે પાણીની, એને યથાયોગ્ય રીતે ત્યાં સુધી એની અસર પહોંચે છે. એના બદલે કોઈ ડાપણ કરે, બુદ્ધિ લગાવે કે પાણીની બાલદી ને ખાતરનો કોથળો ત્યાં જ નાખો ને એના ઉપર જ નાખો ને પાણી ત્યાં લગાડી દો, ત્યાં બાંધી દો, પાણીને ત્યાં લટકાડી દો, બાલદીને ને ખાતરને ત્યાં કોથળિયું કરીને ત્યાં બાંધો, એટલે સીધું પહોંચે, બગડી જાય, બીજું કાંઈ થાય નહીં. એ ફળ પાકે નહીં પણ ફળ બગડી જાય, એમ દશાનું પણ એવું છે. દશા છે એ ફળ છે, મોક્ષ ફળ કહીએ છીએ. એને સિંચન દ્રવ્યમાં મૂળમાં દેવું પડે છે, જે એનું પ્રભવ સ્થાન છે, ઉત્પત્તિનું સ્થાન છે, ત્યાં એને પોષણ મળે છે અને એ રીતે દશાનો પરિપાક આવે છે. પણ દશામાં ફેરફાર કરવા માટે દશાને વળગવું પડે, એ રસ્તો જ નથી, એ ઉપાય નથી, એ રીત નથી. જૈન દર્શન સિવાય તો આ વિષય જ નથી, કેમ કે ક્યાંય દ્રવગુણ પર્યાયથી વિષય ચાલ્યો નથી. નહીં ચાલવાનું કારણ એ છે કે આ કેવળ જ્ઞાન ગમ્ય જે દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ, એ સર્વજ્ઞ કોઈ અન્ય જગ્યાએ સર્વજ્ઞ નહીં હોવાથી દ્રવ્યનું સ્વરૂપ કોઈને ભાષીમાન થયું નહીં, તેથી કહ્યું નહીં. અહીંયા જ્યાં સર્વજ્ઞને અનુસરીને જે કાંઈ ભાષા વાણી જીનવાણી અને એને વાંચનારાઓ એમાં આ વિષય પ્રચલિત પણ છે, તેમાં પણ આ દ્રષ્ટિકોણ મળે તો સમજાયેલું છે. આ જે દ્રવ દ્રષ્ટિનો જે દ્રષ્ટિકોણ છે એ જ્ઞાનીનો પોતાનો પરિણમન સ્વરૂપે દ્રષ્ટિકોણ હોવાથી એની ભાષામાં એ રીતે આવે છે. બીજા શાસ્ત્રના જ્ઞાતાઓ જાણનારાઓ હોય તો પણ દ્રષ્ટિકોણ હોવો એક વાત છે અને શાસ્ત્રનું જાણ પણ તે બીજી વાત છે. તમે આ વાત કરો છો એમાં તમારો શું દ્રષ્ટિકોણ છે એમ નથી પૂછતા.
બરોબર,
દ્રષ્ટિકોણ એટલે આશય. તો જ્ઞાનીના વચનોમાં આવા ત્રિકાળી સ્વરૂપનો આશ્રય અને અવલંબન કરાવવાનો દ્રષ્ટિકોણ હોય છે. એ દ્રષ્ટિકોણથી એનું તમામ કથન ચાલતું હોય છે, એટલે એ દ્રષ્ટિકોણ ત્યાંથી મળે છે. અને બીજાને એ દ્રષ્ટિકોણ પોતાને જ નહીં હોવાથી કેવી રીતે કહે? અનુસરીને પદ્ધતિથી તો કહે, પણ પદ્ધતિ બુદ્ધિથી તો કહે, એથી તો કાંઈ એનું પોતાનું વળતું નથી ને બીજાનું પણ કાંઈ વળતું
નથી.
શાસ્ત્રની પદ્ધતિ હો, પદ્ધતિ બુદ્ધિમાં કે ભાઈ આપણી આ પદ્ધતિ છે, નયની નિક્ષેપની પ્રમાણની એ બધી પદ્ધતિ છે કે નહીં, કે છે કે એ પદ્ધતિ બુદ્ધિથી પણ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા યોગ્ય નથી. આજ્ઞામાં લીધો છે, મોક્ષ માર્ગ પ્રકાશક. પાંડે પાંડે છે ને શ્લોક પછી છે. વળી 14 વિદ્યામાં પણ પહેલા અધ્યાત્મ વિદ્યા પ્રધાન કહી છે, માટે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણવો. અધ્યાત્મ રસ હોવો જોઈએ. એમાં શું ફેર પાડે છે કે શાસ્ત્રથી દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ દ્રવ્યાનુયોગનો વિષય ક્ષોક્ષમ ગોચર થાય, બુદ્ધિ ગોચર થાય, અને દ્રવ્યનું સ્વરૂપ આવું છે, ગુણનું સ્વરૂપ આવું છે, પર્યાયનું સ્વરૂપ આવું છે, ગુણ ગુણી ભેદની મર્યાદા આવી છે વગેરે ઉત્પાદ વિધ્રુવનું સ્વરૂપથી એને કહેવામાં આવે. પણ એમાં અધ્યાત્મ શું એ જુદો વિષય છે. અધ્યાત્મ તો જે ત્રિકાળી સ્વરૂપનો આધાર આશ્રય લેવો એ દ્રષ્ટિકોણમાં સમાયેલો છે. એવો અધ્યાત્મ રસ ઉત્પન્ન હોય તે જૈન ધર્મના રહસ્યનો, આ રહસ્ય છે જૈન ધર્મનો.
બરાબર.
વસ્તુના સ્વરૂપનું નિરૂપણ તો ચારે અનુયોગમાં આવે છે, પણ ચારે અનુયોગમાં એક રહસ્ય ભર્યું છે સળંગ, અને તે છે અધ્યાત્મ રસ. એ અધ્યાત્મ રસનો રસિક હોય તેને જૈન ધર્મનું રહસ્ય છે, નહીંતર અધ્યાત્મ રસ ન હોય તો જૈન ધર્મનું રહસ્ય નથી. આમ છે, નવ રસ થી બા દસમો રસ છે, હાસ્ય રસ ને બધા છે ને, એમાં આ શાંત રસ થી લૌકિક શાંત રસ થી અલૌકિક શાંત રસ છે, અધ્યાત્મ રસ છે. વળી જે વક્તા બુદ્ધિ વૃદ્ધિના ધારક હોય, બુદ્ધિવાળા હોય, તથા અવધિ મનોપર્ય અને કેવળ જ્ઞાનના ધણી હોય તે તો મહાવક્તા જાણવા, એવા વક્તાઓના વિશેષ ગુણ જાણવા, એ તો વિશેષ ગુણવાન વક્તાઓ છે. એ વિશેષ ગુણધારી વક્તાઓનો સંયોગ મળી આવે તો ઘણું જ સારું, પણ ન મળે તો શ્રદ્ધાનાદી ગુણોના ધારક વક્તાઓના જ મુખથી શાસ્ત્ર શ્રવણ કરવું. આ મર્યાદા બાંધી કે શ્રદ્ધાનાદિ ગુણોના ધારક વક્તાઓના જ મુખથી શાસ્ત્ર શ્રવણ કરું, એવા ગુણવંત મુનિ અથવા શ્રાવકના મુખથી તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે, પણ પદ્ધતિ બુદ્ધિ વડે, પદ્ધતિ એટલે પરંપરા અથવા રિવાજ, પણ પદ્ધતિ બુદ્ધિ વડે અથવા શાસ્ત્ર સાંભળવાના લોભથી, કે શાસ્ત્ર વાંચે છે ને આપણે તો એનું કામ છે ને, સત્શાસ્ત્ર વાંચે છે ને, સમયસાર વાંચનાર છે ને, શ્રદ્ધાનાદિ ગુણ રહિત પાપી પુરુષોના મુખથી શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી. એવું લખું છું. પદ્ધતિ બુદ્ધિ માર્મિક વિષય લીધો છે. એક સમયની પર્યાયથી પણ આત્મા આત્મા હલ્યો હલે નહીં. પર્યાય પર્યાયની સીમામાં ઉત્પાદ વિરૂપ થાય છે. પોતાનું જે મૂળ ધ્રુવ સ્વરૂપ છે તે એક રૂપણે એમને એમ કાયમ રહે છે, અકબંધ રહે છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, હલવા પણ નથી એમાં. એવા અગાધ સામર્થ્ય વાળો ધ્રુવ આત્મા છે, એવા અગાધ સામર્થ્ય વાળો, બેહદ સામર્થ્ય વાળો, જેના સામર્થ્યનો કોઈ છેડો દેખાતો નથી, એના ઊંડાણમાં જાવ તો ક્યાંય તળિયું નથી, એવા સામર્થ્ય વાળો ધ્રુવાત્મા છે. એની મહાનતા અજબ ગજબની છે એમ કહે છે. જેને જણાય છે ને પ્રતીત આવે છે એનું ભવન ફરી જાય છે. આપણે નથી કહેતા, કોઈ માણસ પાગલ થાય ત્યારે એમ કહે છે કે આનું ભવન ફરી ગયું છે. ભવન એટલે રહેવાનું સ્થાન આમ લૌકિકમાં, પણ અહીંયા ભૂ ભવ, ભવ એટલે થવું, પરિણમ્યું, ભવન એટલે પરિણમન, આખું ભવન ફરી ગયું છે. જેને આવા અગાધ સામર્થ્ય વાળો મહાન આત્મા પ્રતીતમાં આવે છે એનું ભવન ફરી. ઉપયોગ તે ધર્મ છે, વર્તમાન વેદનને પણ છોડીને ઉપયોગમાં આવા અગાધ સામર્થ્યને લેવું જોઈએ. તેને લક્ષમાં લેવાથી ભવભ્રમણ છૂટે એવું છે. એવું જે એનું લક્ષ બંધાઈ જાય છે, જે લક્ષમાં એની મુખ્યતા જળવાઈ રહે છે અને મુખ્યતા કદી છૂટતી નથી, એવું લક્ષ થતા ભવભ્રમણ છૂટી જાય છે. એને ભવભ્રમણ રહેતું નથી, ભવભ્રમણ તો રહેતું નથી, પણ વર્તમાનમાં ભવ ચાલુ હોવા છતાં એને ભવની શંકા પણ રહેતી નથી, નિર્મૂળ થઈ જાય છે. ગુરુદેવ શ્રી તો એમ પોતાની શૈલીમાં બહુ સરસ કહેતા કે આવો આત્મા છે, એ આત્માની રુચિ થતા રુચિવાન જીવને ભવના અભાવના અંદરથી ભણકાર આવે છે. આવા શબ્દો વાપરતા, બહુ અનુભવ પ્રધાન વિષય છે આ. શું કહે છે કે એની શરૂઆતમાં જેને આવા અગાધ સામર્થ્ય વાળા આત્માની રુચિ જાગે છે, એ આત્માને અંતરના ઉંડાણમાંથી ભવના અભાવના ભણકાર વાગે છે કે હવે મારે ભવ છે, ભવભ્રમણ ગયું. એને કોઈને પૂછવા જવું પડતું નથી કે હવે શું થશે. બરાબર ખ્યાલમાં આવી જાય ને, બરાબર ખ્યાલમાં આવે એવો વિષય છે. ગુરુદેવે કહ્યું એ તો જે કઈ કહ્યું છે અનુભવ થી કહ્યું છે.
ખૂબી કહ્યું છે કે આખા 45 વર્ષમાં આડો કઈ ગોતે પર ભૂલ, ગોતે પર ભૂલ લાવે અમે.
એટલું તો કહેતા ને જ્ઞાનાવતાર છે.
શરૂઆત થી
ઘણો પરિચય, ઘણો નિવૃત્તિ પહેલેથી એક જ વિષય આત્માનો ઉપાડ્યો, બીજો વિષય નહીં ક્યાંય.
લોકો એમ કે છે કે
આપણે
તો
અંતરભાય પ્રતિભા બધી રીતે મેળવતો. મને બહારનું કઈ જોઈએ તેમ માનનાર ભિખારી છે. પોપના ગોળા જેવી ભાષા છે. કઈક જોઈએ હું, જેને જે કઈ જોઈએ એને કઈક, પણ જેને આત્માને છોડીને બહારમાંથી કઈક જોઈએ તારી દીનવૃત્તિ છે, તારા અગાધ સામર્થ્યને ભૂલીને એ પરિણામ થાય છે. એ લાચારીના દીનતાના પરિણામ તને ભગવાનને કર્તવ્ય નથી, તો ભગવાન છો એમ કે તને એ કર્તવ્ય. મને બહારનું કાંઈ જ જોઈએ, થોડું પણ જોઈએ, વધારે નથી જોતું. અમારે કાંઈ વધારે નથી જોતું, આટલી એક અમારી જરૂરિયાત પૂરતું મળે ને, પછી અમારે બીજો વિકલ્પ નહીં. કે છે કે જેને એક રજકણ જોઈએ છીએ અભિપ્રાયમાં, એને અભિપ્રાયમાં આખું જગત ઓછું પડે, આખું જગત થી પૂરું પડશે નહીં, એને પૂરું નહીં પડે, એને એ પરિસ્થિતિ છે. બુદ્ધિ ગઈ છે, અતિ જોઈએ થઈ ગયું ને, એમાં બુદ્ધિ ગઈ છે. એનું ફળ છે. જુઓ, એક માણસ ને ભાનમાં દુઃખ વેદાય છે ત્યારે એને એમ લાગે છે કે મને દુઃખની વેદના છે. એ દુઃખની વેદના તીવ્ર થઈ જાય અને ભાન ગુમાવે ત્યારે પછી એને દુઃખ મટી ગયું? અતિ તીવ્ર વેદનાને વેદે છે ત્યાં. એમ એને જે જોઈએ 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 કરતા જે ભાન ગુમાવ્યું એમ જોઈએ જોઈએ ચાલુ જ છે, એને ભાન નથી એમ છે, પણ એને જોઈએ ચાલુ જ છે. બુદ્ધિપૂર્વક વિકલ્પથી જ કાર્ય થાય છે એવું કાંઈ નથી. બુદ્ધિપૂર્વક જ બધું જોઈએ એવું કાર્ય થાય છે એવું કાંઈ નથી. અબુદ્ધિપૂર્વક પણ એ પરિણામ પડ્યું છે. બુદ્ધિવાળાને અબુદ્ધિપૂર્વક પરિણામ પડ્યું છે. નહીંતર તો માણસ એમ કે અમને ઊંઘ આવી જાય છે, ઘણી ઊંઘ આવે છે, સાવ સુઈ જઈએ છીએ ત્યારે કાંઈ જોઈતું નથી, તમે મુક્તિ થઈ ગઈ ત્યારે ત્યારે જોઈએ જોઈએ પડ્યું છે. બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક એને જે જ્યાં સુધી સમ્યક પ્રકારે પરિણામની દિશા ન બદલાય ત્યાં સુધી એને બહારથી કાંઈ લેવું લેવું ને લેવું છે, એ દીન વૃત્તિ છે. એટલે જ એમ કે છે કે જે ધર્મમાં અથવા સંપ્રદાયમાં પૈસાની પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરવામાં આવે તે ધર્મની પ્રવૃત્તિ નથી પણ અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિ છે. બીજી ભાષામાં એને દુકાનદારી કહેવામાં આવે છે. સંચય કરે છે ને, પૈસા ભેગા કરવાના, ટ્રસ્ટ કરીએ લ્યો ને, ટ્રસ્ટ કરીએ તો એમાં પૈસા ભેગા થવા જોઈએ. આપણે વિતરાગ ટ્રસ્ટમાં તો એટલા માટે રાખતા નથી, જેટલા આવે એટલા એનો ઉપયોગ થવો જોઈએ. એનો ક્યાંય પણ બેંકમાં રહીને વ્યાજ આવે એમને એનો ઉપયોગ થવો જોઈએ. નહીતર તો દુકાનદારીને આમાં શું છે, એમાં કાંઈ ફેર નથી. જો એ વૃત્તિ થઈ જાય કે આમાં ભેગા કરો એમ તો રાખતા જ નથી. લગભગ બહુ મામૂલી રકમ હોય 10% જેવી,
બરોબર,
બાકી ઉપયોગ જ એનો થવો જોઈએ. કેમકે જે અર્થે આવ્યા છે એનો જો ઉપયોગ ન હોય તો પ્રયોજન પણ તમે દાતારના પ્રયોજનને પણ તમે ધોખો આપો છો. એને શા માટે આપ્યા છે કે આ ઉપયોગ કરવા આપ્યા છે, જો તમે એનો ઉપયોગ કરતા નથી. માણસને વિશ્વાસ નથી કે ભાઈ સેફ સાઈડ રાખીને અમુક મૂડી પર ધ્રુવફંડ કરી રાખવું કે નહીં, પણ ધ્રુવફંડનો ઉપયોગ તો કરવો જોઈએ. ધ્રુવફંડ એટલે બેંકમાં રાખવું એવું કાંઈ છે નહીં. પ્રયોજન બદલાઈ જાય છે, પ્રયોજન રહેતો નથી. ત્યાં જો એવી રીતે સંચય કરવો છે તો પછી દુનિયાના લોકોને તો બીજું તો શું જોઈએ એ જ છે ને. મને બહારનું કાંઈ જ જોઈએ તેમ માનનાર ભિખારી છે. ભીખ માગનારની જેમ એ પણ કાંઈક ને કાંઈક માગી રહ્યો છે. પછી પૈસા જોઈએ ને પૈસા ન જોઈએ, અને પૈસા નથી પણ અમારે તો માન જોઈએ. લ્યો તમે તમે અમને માન આપો તો તમે કયો એટલા વાપરીએ. શું એક વાર એક મુમુક્ષુભાઈ એમ કહ્યું કે ગુરુદેવ કે તો હું મારા ગામમાં 5 લાખનો દેરાસર બંધાવું, એકલો 5 લાખ ખર્ચો. એ જમાનામાં 5 લાખમાં તો બહુ સારો દેરાસર થાય. તે દિન વાંચ્યો ગુરુદેવને વાત કરી, સાહેબ ફલાણા ભાઈ આમ કહેતો હતા, ગુરુદેવ કહે તો આમ કરો. તો કે અહીંયા પણ ક્યાં કોઈને કાંઈ કહીએ છીએ કે અહીંયા કોઈને કાંઈ કહેતા નથી, જેને જે કરવું એ કરે. એ માગવાની વાત નહીં, અને કોઈ માગે તો ગુરુદેવને રૂચે નહીં. એવું છે. એક વખત આપણા એક મંડળ, મોટું મંડળ છે, આયોજન કર્યું હતું મકાનનું, કે સ્વાધ્યાય હોલ કરીએ, પૈસાની જરૂર હતી. પરિપત્ર કાઢ્યો બધા મંડળ ઉપર ને પૈસાવાળા વ્યક્તિઓ ઉપર કે તમે એમ કે દાતાર છો, ઉદાર દાતાર છો, અમારું આયોજન છે ને કાંઈક તમે મોકલી શકો છો. ખબર પડી ગુરુદેવને, અરે આવું કોણે કર્યું કે હું ભીખ માગવાની ક્યાં વાત છે આપણે ત્યાં કઈ. તમારે સ્વાધ્યાય કરવો હોય તો તમારે લોભ છોડવો. તમારે લોભ છોડીને તમારે તમે એમાંથી તમારામાંથી કરો ને, બીજા પાસે શું કરવા માગવા જાવ. પદ્ધતિ જ નથી કે આપણે કોઈની પાસે માગવું એ પદ્ધતિ નહીં. આપણે મંદિર બનાવવું તો આપણે લોભ છોડીને આપણા પૈસામાંથી કરવું કે કોકના લાવીને કરવા, બીજા આપે તો ઠીક, તો હું મંદિરમાં જઈને ભક્તિ કરું, મારી કોથળી એમને એમ રાખું, કઈ રીતે ભક્તિ હવે એ ભક્તિ કઈ થઈ શકશે. પદ્ધતિ જુદી, સંપ્રદાયની પદ્ધતિથી આખી આ જુદી જુદી છે. જેને અંદરમાં દીનતા છોડવી છે એને બહારમાં પણ દીનતા છોડવી જ ઘટે છે. મને મારો આત્મા જોઈએ તેમ માનનાર બાદશાહ છે, 3 લોકનો નાથ છે, કોઈની જરૂર નથી. વચનામૃતમાં એ વિશે આવે છે, મારે આ જગતમાંથી કાંઈ જોઈતું નથી. અહીંથી પ્રારંભ થાય છે, આ જગતમાંથી કોઈ દ્રવ્ય ભાવ લોભ કે માન કાંઈ જોઈતું નથી, ત્યાંથી શરૂઆત છે. મને મારો આત્મા જ જોઈએ તેમ માનનાર બાદશાહ છે. આત્મા અચિંત્ય શક્તિનો ધણી છે. મૂળ વાત તો આ છે કે આત્મા પોતે અચિંત્ય શક્તિનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે જાગતી જ્યોત આનંદ સ્વરૂપ અનુભવમાં આવી શકે. આમ છે. હવે તું ક્યાં માગે છો? બહારમાં માગવા જતા તને દુઃખ છે. જે પરિણામ બહારમાં લાચારીના દીનતાના છે એ માગણ વૃત્તિમાં ક્યાંય સુખ તો છે નહીં, એ તો દુઃખદાયક વૃત્તિ છે. હવે તું પોતે અચિંત્ય શક્તિ સંપન્ન છો, ધણી છો એટલે અચિંત્ય શક્તિની સંપન્નતા તારામાં છે. જે ક્ષણે તું તને જાગીને જોવે કે હું આવો છું, તને આનંદ જ્ઞાન ને આનંદ તારો અનુભવમાં આવશે. તારા સ્વરૂપની જાગ્રત દશા છે. પોતાની અચિંત્ય શક્તિને સંભાળવી એ પોતાની જાગૃતિ છે. જાગૃતિમાં માણસ સંભાળે છે ને પોતાની જેટલી કોઈ સંપત્તિ છે એને જાગૃતિમાં સંભાળે છે. જાગૃત થઈને સંભાળે છે, સાવધાન થઈને સંભાળે છે. એમ સ્વરૂપની અંતર સાવધાની, એ સાવધાનીમાં આત્માના જ્ઞાન અને આનંદની જ્યોતિ પ્રગટે છે. જે દશા પ્રગટ થાય છે એને જાગતી જ્યોત કહેવામાં આવે છે. એ ધર્મ ઉદાર નથી એમ કહે છે. એ જ ક્ષણે એમ કહ્યું ને, એટલે કે એ ઉદાર નથી કે અત્યારે તું જાગ્રત થા ને એનું ફળ તને આવતા ભાવમાં મળે એમ નથી. જે ક્ષણે જાગ્રત થા તે જ ક્ષણે તને આત્મા જાગતી જ્યોત અનંત જ્ઞાન સ્વરૂપ અનંત આનંદ સ્વરૂપ એનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે, આવી શકે છે. એમાં કોઈ ઉધારીનું કામ છે નહીં. બાંધે ને એનું ફળ આવતા ભાવમાં મળે, પણ ધર્મ કરે ને એનું ફળ આવતા ભાવમાં મળે, એવો ઉધાર્યો ધર્મ છે
નહીં,
રોકડ્યો ધર્મ છે.
તે
જ ક્ષણે પાછળ આગળ પાછળ કાંઈ
નહીં.
એવું છે કે પૂર્વના ગમે તે પ્રકારના પરિણામ કર્યા હોય શુભાશુભ, પણ ધર્મના પરિણામ કરે એમાં એની તદ્દન સ્વતંત્રતા છે. ધર્મના પરિણામ કરવા માટે એની સ્વતંત્રતા છે. એને ધર્મ કરે સંગની પંચેન્દ્રજી અંતર્મુખનો પુરુષાર્થ કરે, પુરુષાર્થ ઉપાડે, સ્વવશ પરિણામ હોવાથી ને એની શક્તિનો એ સ્વભાવ હોવાથી એ થઈ શકે છે. જો એ કરવા ધારે તો એને અંદરથી દ્રઢ સંકલ્પ અને દ્રઢ નિશ્ચય કરવો જોઈએ. આજ કરવું છે, પૂરી શક્તિથી પૂરા ઉદ્યમથી પૂરા પ્રયત્નથી આજ કરવું છે. એમ કરવા ધારે તો થાય થાય ને થાય જ. વળી એમ નથી કે નસીબમાં હોય તો થાય, પ્રયત્ન કરે અને નસીબમાં હોય તો થાય એમ અહીંયા નથી. એવો એક દ્રષ્ટાંત નથી અપવાદ રૂપે કે જેને આ સ્વકાર્ય જ કરવું છે અને એ કાર્યની સિદ્ધિ ન થઈ હોય, એવો એક દ્રષ્ટાંત રૂપે પણ અપવાદ મળે એમ નથી. એવો એક નિર્વિવાદ વિષય છે. અથવા જેમ ખાલી ન જાય એ પ્રયત્ન, ખાલી ન જાય, જો પ્રયત્નનો આરંભ કરે તો એને સિદ્ધિ મળે, મળે ને મળે જ, અવશ્ય મળે એમ અનુભવીઓ અનુભવથી કહી ચૂક્યા છે કે આ પ્રકારે પુરુષાર્થ ઉપડે ને પુરુષાર્થમાં આવે જીવ, એ જીવને જાગૃતિ આવે ને એને અનુભવ ન થાય એવું બની શકે નહીં, કોઈ કાળે ન બની શકે.
બરોબર.
એટલે તો ત્યાં સુધી લીધો કુછ બેનશ્રીએ તો એ વાત બહુ જોરથી કરી કે 14 બ્રહ્માંડને ખરી જવું
પડે.
જો જીવ સ્વકાર કરવા ઉપડે અને એનું કાર્ય ન થાય, ભાવના લીધી છે ત્યાં, પણ એ તો ભાવનાનો અર્થ જ છે. તો 14 બ્રહ્માંડને ફરવું
પડે
આ પરિસ્થિતિ છે.
બરોબર.
14 બ્રહ્માંડ નું ફરવું સહેલું છે, આમાં ફેરફાર થાય એવું કેટલી મક્કમતાથી વાત કરી છે. એનું કારણ એને ક્યાંક ને ક્યાંક અન્ય દ્રવ્યમાં ને અન્ય ભાવમાં મહત્તા આપી છે, પોતાને મહત્તા નથી આપતો. ક્યાં એને સંયોગમાં મહત્તા આપી છે ને ક્યાં એને શુભ પરિણામમાં મહત્તા આપી છે, પણ શુદ્ધાત્માને એને મહત્તા આપી
નથી.
ભગવાનને છોડીને ભૂલ્યો છે.
બરોબર.
ક્યાંક શુભ પરિણામમાં અથવા શુભ પરિણામના વિષયરૂપ સંયોગમાં બસ શુભનું ફળ આવે છે ને એને ઠીક લાગે છે, અનુકૂળતા ઠીક પડે છે, સાતા એને ઠીક વેદાય છે, સાતાના વેદનમાં પણ એને ઠીક પણ લાગે છે, એને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ છે.
દેવાદિદેવ શ્રીમંદર ભગવાનનો
જય હો પરમ કૃપાળો શ્રી કાનપુર દેવનો, જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો, જય હો જય રામ.